તારીખ 2/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
પત્ર 449માં ચાલે છે પાનું 372 ગઈકાલે જે વિષય ચાલતો હતો કે આત્મસ્વરૂપનો નિશ્ચય કરવામાં આત્મસ્વરૂપનો વિચાર કરવામાં વાસ્તવિક આત્મસ્વરૂપનો વિચાર નહીં થતા ભૂલ થાય છે, કલ્પના થાય છે. જ્ઞાનમાં વાસ્તવિક આત્મ સ્વરૂપ આવતું નથી. એમ થવાના 3 કારણો છે, લોકસંગના, ઉપસંગના અને અસત્સંગ. આ 3 પ્રકારના દોષ છે. આવા પ્રકારના દોષને લઈને જીવની મતિ વિપર્યાસ ધારણ કરે છે. શું કરે છે? વિપર્યાસ ધારણ કરે છે. એટલે અન્યથા વિચાર થાય છે અથવા અન્યથા કલ્પના થાય છે. આ પ્રયોજનભૂત ભૂલ છે. કેવી ભૂલ છે? પ્રયોજન છે. પહેલું કારણ આપણે કાલે વિચારતા હતા, લોકસંજ્ઞા નામનું કારણ છે. લોકસંજ્ઞા એટલે લોકોની મુખ્યતા રહેવી, લોકદ્રષ્ટિની મુખ્યતા રહેવી. લોકો આપણા માટે શું કહેશે, શું વિચારશે એવી મુખ્યતા રહેવી. લોકોની નજરમાં આપણું સ્થાન જળવાશે કે નહીં જળવાય, જેવું હતું તેવું રહેશે કે કંઈક નીચું પડી જશે. આવા બધા પ્રકારનો જે અભિપ્રાય છે એને લોકસંજ્ઞા કહે છે. અને તેને લઈને જીવના પરિણામ એ બાજુ ખેંચાયેલા રહે છે. એટલે બહિર્મુખપણે એ પરિણામો હંમેશા રહી જાય છે, એ પરિણામો અંતર્મુખ થવાનો અવસર આવતો નથી, કદી અંતર્મુખ થઈ શકતા નથી. હવે એ વાત તો એક જનરલ વાત થઈ ગઈ કે સામાન્યપણે લોકની એટલે સમાજની મુખ્યતા કરીને, સંપ્રદાયની મુખ્યતા કરીને કે આડોશી પાડોશીની મુખ્યતા કરીને કે જે સમૂહમાં આપણું આવવું જતું, આવવું આવવા જવાનું થતું હોય તેની મુખ્યતા કરીને આપણે આપણા આત્મકલ્યાણને ગૌણ ન કરવું જોઈએ. આત્મકલ્યાણ ગૌણ થાય બીજાના કારણે એ લોકસંજ્ઞા છે, અથવા આત્મકલ્યાણ હાનિ પામે, એમાં નુકસાન થાય અને એમાં બીજાનો વિચાર મુખ્ય હોય બીજા તરફનો, તો પણ તે લોકસંજ્ઞામાં જાય છે. હવે થોડીક વાત આપણે આપણા પગે રહેલો આવે વિચારી લઈએ. આ વાત કોકની છે એમ સમજીને કદાચ નીકળી જાય કે ભાઈ આપણે ક્યાં લોકોનો વિચારીએ છીએ. હવે તો આપણે અપાશ્રે જતા નથી કે ફલાણે જતા નથી, મહારાજ પાસે જતા નથી. હવે તો આપણે આ લાઈન પકડી લીધી છે એટલે આપણે લોકસંજ્ઞા નથી. પણ સૂક્ષ્મપણે લોકસંજ્ઞા નામનો દોષ કેવી રીતે પેસી જાય છે એનો વિચાર કરવા દેવો છે. એટલે પહેલા હું એક મારો દ્રષ્ટાંત આપું છું કે અત્યારે આ પ્રસંગે હું વક્તા છું, તો મને તમે બધા સાંભળો છો, એ ગ્રુપ છે, એક સમાજ છે, શું સાંભળવા આવનાર એક સમૂહ છે લોકોનો, બરાબર. તો વક્તાને કેવી રીતે બેસી જાય ખબર છે કે હું એવું સરસ બોલું, એવું સરસ સમજાવું કે હું સાંભળનારની પ્રશંસાને પાત્ર થાવ અને લોકોને બહુ સારું લાગે એવું બોલું. એ પ્રકારના અભિપ્રાયથી વાકચાતુર્ય થાય, એ પ્રકારના અભિપ્રાયથી જ્ઞાનના ઉઘાડની પ્રવૃત્તિ થાય, નવી નવી વાતો બતાવું. તમને બધાને એમ થાય કે હા, તો બહુ આવી વાત આપણે સાંભળી નહોતી, બહુ નવીન વાતો આવે છે, એવો મારો દ્રષ્ટિકોણ હોય તો લોકસંજ્ઞા પેસી ગઈ. શું થયું? લોકસંજ્ઞા પેસી ગઈ. કોઈના ઉપર ઇમ્પ્રેશન પાડવા માટે, છાપ પાડવા માટે જો પ્રવૃત્તિ કરવામાં આવે વક્તા તરીકે નહીં, તો આખો મોટિવ બદલાઈ ગયો, સ્વાધ્યાયનો મોટિવ બદલાઈ ગયો. સ્વાધ્યાયનો મોટિવ આત્મકલ્યાણનો છે, એકાંતે. કેવો? એકાંતે. એમાં બિલકુલ ફેરફાર ન ચાલે. એમાં શ્રોતાની નજરને મુખ્ય કરવામાં આવે તો એ લોકસંજ્ઞા છે. આ વાત થઈ મારા માટે, તમારા માટે લઈ જાય. પગ નીચે રેલો આવે એ બધું વિચારી લેવું, કેમકે બીજાની વાત કરવી હોંશે હોંશે સહેલી છે, પોતાની વાત આવે ત્યારે શું થાય છે એ જરા વિચારવાનું. કે જે સમૂહમાં આપણે જતા આવતા હોઈએ ત્યાં કંઈક આપણી ગણના થતી હોય છે, ભાઈ આ તો નિયમિત આવવાવાળા, એટલા માટે નિયમિત આવવાનું થતું હોય એમની. આ તો અહીંયા આવે છે ને કંઈક સેવા પણ આપે છે, અને એ આપણા અભિપ્રાયમાં રહેતું હોય કે આપણે અહીંયા કંઈક સમર્પણ કરીએ છીએ, સેવા આપીએ છીએ, અને એ લોકોને ખબર છે બધાને કે આપણે આવું કાર્યકર તરીકે બધું સેવા આપીએ છીએ. માટે આપણે બરાબર આ કામ ચાલુ રાખવું. સેવામાં એવું છે કે બીજાને મારી સેવાની ગણતરી છે એ આવ્યું એટલે થઈ ગઈ લોકસંજ્ઞા. ત્રીજું, પ્રશ્ન પૂછીએ આપણે અને લોકોને એમ થાય કે જો ભાઈ કેવા પ્રશ્નો કાઢે છે, કેવું કેવું પૂછી શકે છે, બીજા કોઈ ન પૂછી શકે, હું પૂછી શકું, હું પૂછું છું, હું રોજ પૂછું છું. હા, પોતાનું જ્ઞાન બતાવવા માટે, પોતાની સમજણ બતાવવા માટેના પ્રશ્નો થાય એ બીજાની નજરને મુખ્ય કરે છે. આ પેસી ગઈ લોકસંજ્ઞા. આમ લોકસંજ્ઞા પાછલા દરવાજેથી ક્યારે અંદર જાય એની ખબર પડવી મુશ્કેલ છે. શું એટલે? આ જરા ગંભીર વિષય હોવાથી, પ્રયોજનભૂત વિષય હોવાથી ક્યાંય પણ મારા આત્મકલ્યાણને ગૌણ કરીને અથવા મારા આત્મકલ્યાણના હેતુને બદલીને કાંઈ પણ પ્રવૃત્તિ પરિણામની થવી બીજાને અનુલક્ષીને આવી ગઈ લોકસંજ્ઞા. લોકસંજ્ઞા એટલે બહુ મોટો સમાજ નહીં, 5-25 જણા ભેગા થાય એમાં પણ મારું આ સ્થાન અને મારું આ માન મારી આ ગણના એવી જે કલ્પના એ જીવને પોતાના આત્મ સ્વરૂપનો નિશ્ચય નહીં થવા દે. કેમ કે અહીંયા નિશ્ચય કરી બેઠો કે હું તો આવો છું, આ બધાની વચમાં હું આવો, તમારા બધાની વચમાં હું આવો થઈ ગયો. તો હું જેવો આત્મા છું એવો આત્મા રહેતો નથી. ખલાસ થઈ ગઈ વાત. ઉલટો નિશ્ચય, વિપરીત નિશ્ચય બળવાન થાય છે. ત્યાં લોકસંજ્ઞાને કારણે વિપરીત નિશ્ચય બળવાન થાય છે. લોકસંજ્ઞાને કારણે બહિર્મુખ પરિણામ દ્રઢતા ધારણ કરે છે અને અંતર્મુખતા થવાથી દૂર જવાય છે. અહમના ઘણા પ્રકાર છે, પણ આ લોકસંજ્ઞા ભયંકર છે. અહમ ભાવના ઘણા પ્રકાર છે, અને એ તો જ્યાં જ્યાં આત્માનું મૂળ સ્વરૂપનું અસ્તિત્વ નથી એવા પદાર્થોમાં અને એવા ભાવોમાં, વિભાવ ભાવોમાં હુંપણાનો અનુભવ, તે બધો અહમપણું, અહંકાર, અભિમાન કહેવાય છે. પણ અહીંયા આપણે તો લોકસંજ્ઞાને વિચારવી છે, કેમકે એ દોષ વધારે ગંભીરતાથી વિચારવા જેવો છે. એટલા માટે એમ જ્યાં જ્યાં જે પ્રકારે આપણે ધર્મ પ્રવૃત્તિ કરીએ છીએ ત્યાં કેવળ આત્મા, આપણા આત્મકલ્યાણને અનુલક્ષીને જ કરવી જોઈએ. એ સિવાય બીજા કોઈ પણ એક, બે, ચાર કે વધારે એને અનુલક્ષીને કરી એટલે લોકસંજ્ઞાનો દરવાજો ખુલી ગયો. નહીં થયો, ન વક્તાનું થવું જોઈએ, ન શ્રોતાનું થવું જોઈએ. આપણો પ્રસંગ છે માટે, બાકી તો અનંતકાળથી જીવે લોકસંજ્ઞાએ ધર્મ કરવાનું જ કાર્ય કર્યું છે. કેમ કે કોઈને કોઈ સંપ્રદાયમાં હોય, કાંઈ ને કાંઈ ધર્મ સાધન કરે એટલે એની ગણના થવા માંડે. ન કરતા હોય તો એની ગણના કરવાના છે. તમે ઉપવાસ નથી કરી શકો છો, હું નથી કરી શકતો. તમે દાન દઈ શકો છો અને હું નથી દઈ શકતો. શું તમે શાસ્ત્ર સમજાવી શકો છો અને હું નથી સમજાવી શકતો. એમ જે એનાથી નીચેના હોય એની ઉપરનાની ગણતરી કરે. એ ગણતરી કરે ત્યારે એને એમ થાય કે તો આપણે બીજાની નજરમાં કાંઈક કાંઈક છીએ. પતી ગયું, થઈ ગઈ લોકસંજ્ઞા. અને એમ સહેજે બને છે. દરેક સમાજમાં ઉપર નીચે વાળા તો હોય જ. પોતાથી આગળ હોય ને પોતાથી પાછળ હોય. પણ આપણે કોઈનું કામ નથી. આગળ હોય ને ગુણવાન હોય તો સત્સંગ કરવા યોગ્ય છે. બીજાનું આપણે કામ નથી કે એ આપણી પાછળથી આપણને આગળ ગણે છે કે નથી ગણતા, એનું આપણે કામ નથી. એ લોકસંજ્ઞા નામનો દોષ છે, મતિ વિપર્યાસ ઉત્પન્ન કરનારો છે, આત્મ સ્વરૂપના નિશ્ચયને ન કરવા દે અને કરવા જાય તો કલ્પના કરાવી દે એવો છે. બીજો દોષ છે ઓઘસંજ્ઞા. ઓઘે ઓઘે ધર્મ સાધન કરવું, બહુ ભાગ અંધશ્રદ્ધાથી જે કાંઈ સંપ્રદાયની રૂઢિ હોય છે, પરંપરા હોય છે એને લોકો અનુસરે છે. 99.9 આમ છે. કોઈ કોઈ હોય છે એ થોડું એ બાબતની સમજણ કરીને માથું મારવાવાળા હોય છે. હવે જે વગર સમજે કરે છે કે આનાથી ગુણ દોષ શું, અથવા યથાર્થ પ્રકારે આ કેમ કરાય, એવું સમજ્યા વિના કરે છે, એ તો ઓક સંજ્ઞામાં છે. એની ચર્ચા વિશેષ કરવા જેવી નથી, કેમ કે એમાં શું બીજું વિચારવું, એ તો ઓક સંજ્ઞા છે. પણ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જે લોકો બુદ્ધિ લગાવે છે, વિચારે છે, ઘણું વિચારે છે, સમજણને મુખ્ય કરે છે, એને ઓક સંજ્ઞા હોય કે ન હોય, આ વિચારવા જેવો પ્રશ્ન આપણા લોકો માટે છે. કેમ કે આપણે સ્વાધ્યાય સત્સંગમાં આ પ્રકારે પ્રવર્તીએ છીએ, અને આ વાત આપણે વધારે વિચારવી જોઈએ, કેમ કે આપણા પગ નીચે રહેલો આવે છે. એ વાત વધારે વિચારવી, જો આપણે દોષથી બચવું હોય તો. જે તે પ્રકારના દોષથી બચવું હોય તો આપણને સંભવિત દોષો થતા હોય તેનો વિશેષ કરીને વિચાર કર્તવ્ય છે. તો કહે છે કે અહીંયા પણ ઓક સંજ્ઞા થાય. તમે એમ કહો કે વિચારવા છતાં ઓક સંજ્ઞા કેમ, સમજવા છતાં એને ઓક સંજ્ઞા કેમ કહેવાય, અંધશ્રદ્ધા એ ચાલે એને તો ઓક સંજ્ઞા કહીએ. ચાલો ભાઈ, પ્રતિક્રમણનો પાઠ બોલી જાવ એટલે તમને પ્રતિક્રમણ થઈ ગયું, પછી અર્થ કરતા આવડે કે ન આવડે, અર્થ સમજાતા હોય કે ન સમજાતા હોય. ગુરુદેવે જોગ કરતા હતા એમના જમાનામાં, જે ચાલતું હતું એવું કઈ લોગસનો પાઠ બોલે ને તો વ્યૂ એ રય મળા, વ્યૂ એટલે વિહાય છોડીને રજ અને મળ, ભગવાને કર્મનો પરમાણુના રજને છોડ્યો અને ભાવકર્મના મળને છોડ્યું, એવા ભગવાનને વંદન કરવામાં લોગસનો પાઠ છે. અર્થની ખબર ન હોય, માગદેવ ભાષા હોય તો કે વિહાર રોય મળ્યા, દશા વિશાના ઝઘડા ચાલતા હોય સંપ્રદાયમાં તો કે વિહાર રોય મળ્યા, એમ કરીને એક જોગ કહેતા હતા. આવી ઓક સંજ્ઞા એટલે હદ સુધી સંસારમાં હોય છે, સંપ્રદાયમાં હોય છે. પણ આપણે તો હવે બહુ માથું મારીને પિષ્ટપિંજણ કરીને ચર્ચા કરીને બધું સમજીએ છીએ, તો આપણને ઓક સંજ્ઞા હોય કે ન હોય, કે હોય ક્યાં સુધી હોય, કયા પ્રકારે હોય, આ વિચારવા જેવો વિષય આપણા માટે છે. તો કે જ્યાં સુધી સમજેલી વાતને પ્રયોગની ભૂમિકામાં લઈ જઈને જે તે વાતનું ભાવભાષણ કરવામાં ન આવે ત્યાં સુધી તે વિષયની ઓગ સંજ્ઞા વર્તે છે. દ્રષ્ટાંત લઈએ, આ દ્રષ્ટાંતનો જરા વિષય અત્યારે ખ્યાલમાં આવ્યો કે દરેક વાતમાં દ્રષ્ટાંત જરૂરી છે સમજવા માટે. નવા નવા કેટલાક ભાઈઓ બહેનો આવે છે કે પરિભ્રમણની વેદના આવવી જોઈએ એમ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. કૃપાળુદેવના પત્રથી આપણે સમજ્યા કે જ્યાં સુધી જીવને પરિભ્રમણની ચિંતા નહીં થાય અને મુક્તિના માર્ગ માટેની દ્રઢ થઈને જરૂરણા નહીં આવે ત્યાં સુધી માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થવાનું નથી. આપણે બરાબર સમજ્યા એ વાતને, બૌદ્ધિક સ્તરથી બરાબર સમજ્યા છીએ, પણ વેદના નથી આવતી એનું કારણ કે પરિભ્રમણના દુઃખોનું ભાવભાષણ થતું નથી. પરિભ્રમણના દુઃખોનું ભાવભાષણ થતું નથી. ત્યારે તમે એમ કહો ભાઈ એ તો બધા ભૂતકાળમાં થયા અને આપણે ભૂલી ગયા, ક્યાંથી ભાવભાષણ થાય, એવું ભર્યું. તમને કોઈ દી કેન્સર થયું છે કે ના? ના તો પછી બાયોપ્સી માટે લઈ જાય ત્યારે ચિંતા શું કરવા થાય છે? હજી તો કેન્સર ડિટેક્ટ થયું નથી. શું લેબોરેટરી રિપોર્ટ આવે ત્યારે પછી થાય ને કેન્સર ડિટેક્ટ? તો પેથોલોજીકલ રિપોર્ટ આવ્યો નથી, એ પહેલાં ખાલી તમને ટેસ્ટિંગમાં લઈ ગયા, ત્યાં ચિંતા શું કરવા થવા માંડી? તમે કેન્સર કોઈનો અનુભવ કર્યો નથી, પણ ભાવભાષણ થાય અને ચિંતા થવી રોકી શકાય નહીં. ચિંતા થવાનું શીખડાવવાની તો જરૂર છે જ નહીં, પણ એને એ ચિંતાથી બચાવી શકાય નહીં. તો અનંત કેન્સરનું કારણ એવું જે ભવભ્રમણનો કારણભૂત પરિણામો સ્વચ્છંદ અને પ્રતિબંધ એ વિદ્યમાન હોવા છતાં જીવને વેદના આવતી નથી, તો એ પરિભ્રમણનો પંચ પરાવર્તનનો બધો વિષય ઓગ સંજ્ઞાએ સમજે છે. કેવી રીતે સમજે છે? ઓગ સંજ્ઞાએ સમજે છે. એમ દરેક વાતનો ભાવભાષણનો હોય તો ઓગ સંજ્ઞા લઈએ છીએ. બીજો એક દ્રષ્ટાંત લઈએ કે સ્પષ્ટ વાત છે આપણા શાસ્ત્રોમાં, જ્ઞાનીઓના ઉપદેશમાં, કે રાગ છે એ જીવને દુઃખરૂપ છે. શેનું દુઃખ છે? રાગનું દુઃખ છે. અપેક્ષાવૃત્તિ છે ને રાગમાં. આપણને ન્યાયથી, યુક્તિથી, આગમથી એ વાત બરાબર લાગે છે, એટલે હા પાડીએ છીએ, બરાબર છે, રાગ દુઃખનું કારણ છે. પણ કેટલોક રાગ આપણને મીઠો લાગે છે, સારો લાગે છે, અને કેટલોક રાગ સારો નથી લાગતો. તો જ્યારે રાગ સારો લાગ્યો ને દુઃખરૂપ ન લાગ્યો પણ સુખ લાગ્યો, એમાં એક વિદ્વાન હતા અને શેરડી બહુ ભાવે, આમે શેરડી મીઠી હોય છે પાછળ, ને શું કરે, શેરડીની ગંડરી કરી, ગુલાબજળ છાંટે ને જરા સુગંધ આવે ગુલાબની, ફ્રીજમાં મૂકી ઠંડી કરીને પછી બહુ ઠંડી ને મીઠી ને સુગંધી થાય ત્યારે ચાવી ચાવીને ખાય હરખી રીતે, રસના હબડકા લઈને. હા, બહુ ભાવે. તો કુદરત એકવાર એવા પ્રસંગે અમારે મળવાનું થઈ ગયું. મને કે શશીભાઈ, તમે એમ કહો છો કે પર પદાર્થમાં સુખ નથી, ચાવી ચાવીને સરખી રીતે ખાઓ છો, તમે ભલે કહો કે એમાં સુખ નથી પણ મને તો સારું લાગે છે ભાઈ, મને બહુ ભાવે, હું સ્પેશિયલ આ બધું કરાવું છું. અને શેરડીની સિઝનમાં જ્યાં સુધી શેરડી મળે ત્યાં સુધી આપણે ગંડેરી ખાવાના. તમે ભલે કહો પણ મારો અનુભવ બોલે છે, એનું શું કરવું? જુઓ ભાઈ, આ તત્વની વાત છે. રાગમાં દુઃખ છે એ વાત તમે સંમત કરી છે તો કાંઈ સંમત કરી છે, પણ મારા અનુભવમાં એવું નથી આવતું, તો સારું લાગે છે. તો પછી આ ઓગ સંજ્ઞાએ સંમત કરેલી વાત છે. કેવી રીતે? ઓગે ઓગે, ભલે ન્યાય, યુક્તિ, આગમ, તર્ક, અનુમાન બધાથી તમે નક્કી કર્યું હોય, પણ ઓગ સંજ્ઞા છે. તમારા પરિણમનના પ્રયોગમાં એ રાગની આકુળતાનો અનુભવ ન થાય ત્યાં સુધી રાગ દુઃખરૂપ છે એ વાત ઓગ સંજ્ઞાએ સમજાણી છે. આમ ઓગ સંજ્ઞાનો નાશ, ઓગ સંજ્ઞાની નિવૃત્તિ પ્રયોગ વિના થતી નથી. આપણે સમજણ કરીએ છીએ તત્વ દ્રષ્ટિએ, માટે ઓગ સંજ્ઞા આપણે નથી એ વાત ઓગ સંજ્ઞાની સમજણ વિશ્વથી અજાણપણાની છે. ઓગ સંજ્ઞા કોને કહેવાય એની ખબર નથી. પ્રયોગ થઈને ભાવ ભાસવો જોઈએ. એ વિના ઓકસંજ્ઞા કદી નાશ પામે નહીં. અને જ્યાં સુધી ઓકસંજ્ઞા હોય ત્યાં સુધી આત્મ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ઓળખાણને લક્ષ્ય થઈ શકે. આત્મ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ન થાય ત્યાં સુધી સમ્યક દર્શનનું કારણ ઉત્પન્ન થતું નથી. આ પરિસ્થિતિ છે. એટલે ઓકસંજ્ઞાનો નાશ કરવો જોઈએ. અને અસત્સંગ ત્રીજું કારણ છે, એ પણ એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંગ છે એના વિશેષણ, સત્સંગ એક વિશેષણ લગાડીને સત્સંગ શબ્દ વાપર્યો છે. સત નામ સત્ય સ્વરૂપ એવો આત્મા, શાશ્વત સત્તા ધરાવતો એવો આત્મા, એ આત્માનો અનુભવ થાય એવા પ્રકારના સંગને સત્સંગ કહે છે. અથવા એ આત્માનો અનુભવનો રસ ચડે, આત્મરસ ચડે એવા સંગને સત્સંગ કહેવામાં આવે છે. વિશેષ વિચાર કરવો હોય તો એ સત્સંગ સંબંધી મોક્ષમાળામાં 24 નંબરનો કૃપાળુદેવનો પાઠ છે, એ વાંચી જુઓ. તો સત્સંગ કોને કહેવાય? સત્સંગ સિવાયના બધા સંગ અસત્સંગ છે. સત્સંગનો અભાવ, અ એટલે અભાવ. સંગના વિશેષણ થયા સત્સંગ અસત્સંગ અને કુસંગ, ત્રણ પ્રકારના સંગ છે. સત્સંગ છે એ આત્મકલ્યાણકારી સાધન છે. એ સિવાય બીજો પ્રકાર હોય તો સત્સંગ રહેતો નથી, અસત્સંગ થઈ જાય છે. એટલે કે અપ્રયોજનભૂત વિષયની શાસ્ત્રોની ચર્ચા કેવળ થતી હોય અને પોતાના પ્રયોજનનો વિચાર ન થતો હોય. આપણા દાખલા એટલા માટે લીધા, મારો ને તમારો દાખલો શા માટે આપણે લઈએ છીએ કે આપણે આપણા પ્રયોજનને વિચારવું છે. એને એકોર મૂકીને ભલે તત્વજ્ઞાનની ચર્ચા, શાસ્ત્રોના વિષયની ચર્ચા થતી હોય તો ત્યાં સત્સંગ રહેતો નથી, અસત્સંગ થઈ જાય છે. પ્રયોજનનો શું મુખ્ય મુદ્દો આ છે. પછી એ ધાર્મિક સ્થળ હોય તો અસત્સંગ થાય છે. ઘરની અંદર જેને આત્મરુચિ નથી એવાનો સંગ તે અસત્સંગ છે. દુકાનની અંદર જેને આત્માની રુચિ નથી એવાનો સંગ તે અસત્સંગ છે. અને સગા સંબંધી સમાજ મિત્રો અડોશિયો જેને આત્માની રુચિ નથી એનો સંગ કરવાની રુચિ થાય તો તે અસત્સંગને સેવે છે. કુસંગ તો કોઈ પણ કિંમતે કરવા જેવો નથી. એની ચર્ચા બહુ નહીં કરીએ, આપણે થોડી કરી લઈશું, બહુ નહીં કરીએ. પણ અસત્સંગ ક્યાં ક્યાં થાય? ઘરમાં થાય, ઓફિસમાં, દુકાનમાં થાય, પાર્ટીમાં, સમાજમાં, જમણવારમાં, જ્ઞાત જાતમાં થતા હોય ત્યાં થાય, અને ધર્મસ્થળમાં પોતાના પ્રયોજનને છોડીને ભેગા થઈને સંગ કરતા હોય તો ત્યાં પણ થાય. એ બધે અસત્સંગ થાય અને તે કરવા જેવો નહીં. હવે કરવા જેવો નહીં ત્યાં એમ થાય કે તો પછી ઘર છોડીને જવું ક્યાં, દુકાન છોડીને જવું ક્યાં, સમાજ છોડીને જવું ક્યાં? છોડવા બોડવાની વાત તો છે નહીં. વ્યવહાર દ્રષ્ટિનો વ્યવહાર પૂરતો કામ, એથી વધારે લપન છપ્પન રાખવી નહીં. રૂચિ કરીને. આ તો ઘરવાળા સિવાય ગમે નહીં. બહારગામ જાય ત્યારે ઘર ખાલી ખાલી લાગે, મરી જાય ત્યારે શું થાય તો પછીની વાત છે, પણ થોડાક દી બહારગામ જાય ત્યારે પણ સૂનું સૂનું લાગે. ઘરમાં છોકરા હતા ને એવી કલબલાટ કરતા હતા ને આપણું ઘર ભર્યું ભર્યું લાગતું હતું, હવે અત્યારે આ પિયર ગયા છે ને તો ખાલી ખાલી લાગે છે. આ બધી અસત્સંગની રૂચિ છે. શેની રૂચિ છે? અસત્સંગની રૂચિ છે. ખબર નથી જીવને અસત્સંગ ક્યાં ક્યાં સેવે છે, ઘરમાં સેવે, દુકાનમાં સેવે. નવરો પડે એટલે અમથમથો ટેલિફોન કરે કોઈને, આ બધી અસત્સંગની રૂચિ છે. મુમુક્ષુ એ આત્માર્થી, એને આત્મકલ્યાણ સિવાય બીજા કાર્યો માટે વખત હોતો નથી. પછી જે કરવા પડે પોતાની આજીવિકા માટે, વ્યવસાય આદિ, એ ન છૂટને કરવાની વાત છે. બાકી એક જ કામ કરવા જેવું છે, બીજું કામ કરવા જેવું નથી. તો અસત્સંગથી બચાય, નહીતર બચી શકાય નહીં. અને કુસંગ એટલે અવગુણી જીવોનો સંગ, જેનામાં ઘણા લૌકિક અવગુણો હોય અને જેનામાં ધાર્મિક અવગુણો હોય. ધાર્મિક અવગુણોમાં શું? કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષથી વિરુદ્ધ ચાલતા હોય એવા ધાર્મિકજનો હોય છે. ધર્મના ક્ષેત્રમાં પણ રાગ દ્વેષને લડાઈ કરનારા હોય છે. એવા જીવોનો કદી સંગ કરવો અને કોઈ પણ ભોગે ન કરવો, કેમ કે એનું પોઈઝન બહુ કોન્સન્ટ્રેટેડ હોય છે. ક્યારે એનો છાંટો આવી જાય તો પોતાના પરિણામ ક્યાં ના ક્યાં એક સેકન્ડમાં ચાલ્યા જાય અને કેટલું નુકસાન થાય એની ખબર પડે. એવા જીવોનો સંગ એ કુસંગ છે અને કોઈ કાળે કોઈ ભોગે કર્તવ્ય નથી. બહુ દૂર રહેવું એનાથી. એ કારણો આત્મ સ્વરૂપની ઓળખાણ થવામાં બાધક છે, અવરોધ કરનારા છે. એ કારણોમાં ઉદાસીન થયા વિના, આ ત્રણેય કારણોમાં ઉદાસીન થયા વિના શું? ઉદાસીન થવું એટલે શું? ઉપેક્ષા કરવી. શું કરવું? ઉપેક્ષા કરવી. અપેક્ષા તો જરાય ન કરવી, પણ ઉપેક્ષા કરવી. ઉપેક્ષા ઉદાસીન થયા વિના તે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે એમ જાણીને, તે સાક્ષાત આત્મઘાતી છે એમ જાણીને તે કારણોનો નાશ કરવો, નહીતર જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો એ ઘણો દૂર છે. આત્મ સ્વરૂપની ઓળખાણ થવી એ બહુ દૂર છે, બહુ દુર્લભ છે. હવે એમાં સામાન્યપણે જે દોષ હોય છે એની એક ચર્ચા બહુ કઠોર શબ્દોમાં કૃપાળુદેવે કરી છે. કૃપાળુદેવ આમ મિષ્ટભાષી છે, મધુરભાષી છે, ઠપકો પણ બહુ સુવાળી ભાષામાં, સોફ્ટ ટંગમાં આપે, પણ ક્યાંક ક્યાંક જરૂર લાગે ત્યાં કડક ભાષાનો પ્રયોગ પણ કર્યો છે. કે છે, નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયા. શું કે છે? સંપ્રદાયની અંદર યમ નિયમ જપ તપ સંયમ આ બધી ક્રિયા ધર્મગુરુઓ કરાવે છે. નિયમ લ્યો તમે, ફલાણો ત્યાગ કરો, ફલાણું કરો. લોક સંબંધી એટલા માટે કે બધા લોકો એવું કરતા હોય છે, એમાં ક્યાંય પરમાર્થનો વિચાર, આત્મકલ્યાણનો વિચાર સુદ્ધા હોતો નથી. એ એવી કેવી ક્રિયા છે? નિસત્વ છે, એમાં પારમાર્થિક આત્મકલ્યાણનું સત્વ બિલકુલ નથી, એનાથી શૂન્ય છે. નિસત્વ એવી લોક સંબંધી જપતપાદી ક્રિયા, પછી એમાં માળા ગણવાનું કહી દે, રોજ તમારે આટલી નૌકાર વાળી ગણવી, પછી પછી ખબર લેતા કરે, થાય છે ને બરાબર, કરો છો ને બરાબર. એ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, તો બિલકુલ આત્મકલ્યાણ તો સાક્ષાત છે નહીં, પણ પરંપરાએ પણ નથી. કે અત્યારે મોક્ષ ન થાય, પણ આગળ જતા થાય કે ન થાય, કે એનું કોઈ દી ન થાય, પરંપરાએ પણ મોક્ષ નથી. એમ માન્યા વિના આત્મસ્વરૂપનો નિર્ણય નહીં થાય, એ માનવું પડશે. નિસત્વ એવા અસત શાસ્ત્ર કેવા? જે શાસ્ત્રમાં આત્મકલ્યાણની વિધિનો ઉલ્લેખ નથી, એ બધા નિસત્વ એવા અસત શાસ્ત્રો છે, સત્શાસ્ત્રો નથી. ધાર્મિક ગ્રંથોને શાસ્ત્રો કહીએ, એમાં જે શાસ્ત્રોમાં આત્મકલ્યાણની વિધિ બતાવવામાં આવે આવી હોય અને યથાર્થ આત્મસ્વરૂપ બતાવ્યું હોય, તે જ સત્શાસ્ત્ર છે. બાકીના બધા અસત્શાસ્ત્રોમાં જાય છે. એટલે કોઈ પણ શાસ્ત્ર હાથમાં લેવું હોય તો પહેલા એ તપાસવું ઘટે છે કે એમાં આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની વિધિ ક્યાં છે. એ પહેલું જોઈ લેવું, ન હોય તો આપણે કામનો આ શાસ્ત્ર નથી. આમ જોયું જોઈએ. એમાં પણ આત્મ છઠ્ઠા સાતમા આઠમા ગુણસ્થાન વાળા સાધક ધર્માત્માઓ મુનિરાજો છે બધા, તો આત્મકલ્યાણ કરે છે. કઈ રીતે કરે છે એમાં એ આપણા પ્રયોજનનો વિષય છે. તેઓ અંતર્મુખ થઈને આત્મકલ્યાણને સાધે છે. આપણે એ સમજવું છે કે અંતર્મુખ કઈ રીતે થયા, બહિર્મુખ થવાના કારણોનો નાશ કેવી રીતે કર્યો, અંતર્મુખ કેવી રીતે થયા, એ રીત શું છે, શું બતાવી છે, આ વસ્તુ આપણા માટે પ્રયોજનરૂપ છે. તો નિસત્વ એવા અસત શાસ્ત્રો અને નિસત્વ એવા અસદગુરુ, ધર્મના ગુરુ કે જેને આત્મજ્ઞાન નથી, તે બધા અસદગુરુ છે. શું? આ બધી થોડી કઠણ વાતો છે, કઠોર વાતો છે. કૃપાળુદેવનો વિરોધ થયો હતો, આવું બધું કહેતા હતા ને, એ બધું વાત વાત તો પછી બહાર જાય. એક બે ચાર ભાઈઓ હોય, એક ભાઈ જતો હોય, બીજા ન આવતો હોય, પછી ચર્ચા થાય કે ભાઈ તમારે ત્યાં શું વાત આલે છે, કે અમારે તો આવી વાત છે. એમ આપણા ગુરુને અસદગુરુ કહે છે, વિરોધ કરો આપણે એનો, સમજે છે. હું દુકાને જઈને ધંધો કરવો છે, ઓલા એ દુકાન છોડી છે, ઘરે બાયડી છોકરા છે, આને છોડીને બેઠો છે, ઉઘાડા પગે હાલે છે, ઉના પાણી પીએ છે, સંયમ પાળે છે, થાય વિરોધ. એ જ્ઞાનીનો પણ વિરોધ, કોઈ જ્ઞાની એવા નથી કે જેનો વિરોધ નથી થયો. ઋષભદેવ ભગવાનનો વિરોધ મહાવીર સ્વામીના જીવે કર્યો, એમના દીકરાના દીકરા થઈને, પાછો પૌત્ર હતા એમના મરીચી કુમાર, અને છેલ્લા તીર્થંકર હતા પાછા, પણ તે દી અજ્ઞાન દશામાં હતા. એ વિરોધના ફળમાં એ કોડા કોડી સાગર રખડ્યા, અને ક્યાં ક્યાં રખડ્યા એનું શાસ્ત્ર વાંચવું હોય તો મોટા ભાગે એ નરકમાં ગયા છે. ધર્મનો વિરોધ, ધર્માત્માનો વિરોધ, દેવગુરુ શાસ્ત્રનો વિરોધ, આ તો દેવતા, સદ્દેવતા, ઋષભદેવ ભગવાન, સર્વજ્ઞ દેવતા, જાય સાત મિનાર. કષાયથી વિરોધ કરે તો નરકમાં જાય, ને માયાચારથી વિરોધ કરે તો નિગુદમાં જાય. એ ત્રીજ ગતિમાં જાય. એટલે માયાચારથી એટલે શું કહે, સીધો ગુસ્સો ન કરે, ગાળો ન દે. આ તો ગાળો દેતા હતા, ઈશ્વર ખુલ્લી ગાળો બોલે, પણ સમોસરની બહાર, અંદર તો તાકાત નથી કોઈની. અને આડકતરે રીતે વિરોધ કરવાની પણ પદ્ધતિ હોય છે. એ માયાચારથી વિરોધ કરે તો નિગોદમાં જાય. દેવગુરુ શાસ્ત્રનો વિરોધ કદી, સત્પુરુષનો વિરોધ કદી કરાય નહીં. તો કહે છે કે એ અસદગુરુ, આત્મજ્ઞાન ન હોય અને ગુરુના સ્થાને ઉપદેશ દેતા હોય તે બધા અસદગુરુ છે. જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. શું છે? આત્મ સ્વરૂપને આવરણ કરવાના મુખ્ય કારણો છે, અને સાક્ષાત આત્મઘાતી છે. એવા છે, જબરજસ્ત શબ્દોનો પ્રયોગ કર્યો છે. એમ જાણ્યા વિના જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. સ્વરૂપને ઓળખાણ નહીં થાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપી ધર્મનું કારણ પણ પ્રાપ્ત થશે. ધર્મ તો પ્રાપ્ત નહીં થાય, પણ ધર્મનું કારણ એવું જે સ્વરૂપ નિશ્ચય, એની પણ પ્રાપ્તિ નહીં થાય. અને કારણનું કારણ એવો જે સત્પુરુષનો ઓળખાણ, એ પણ નહીં થાય. બસ પછી તો કોઈ કારણ રહેતું નથી. બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. શું? બહુ દુર્લભ છે અને અત્યંત દુર્લભ છે. એવું સરસ માર્ગદર્શન આપ્યું છે આ પોસ્ટકાર્ડમાં. અહીંયા ધ્યાન રાખજો, નાની પુરુષના કેવી દશા થાય છે જીવની. કે જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો, કેવા જ્ઞાની પુરુષના વચનો છે? કે આત્મ સ્વરૂપ પ્રગટ છે એમ કહે, એમ બતાવે એવા વચનો હોય છે. હથેળીમાં આમળો જો તારો આત્મા આવો છે, એવા પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા વચનો. પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. થોડો વિચાર કરે, ઓક સંજ્ઞામાં રહીએ, લોક સંજ્ઞામાં રહીએ, ક્યાંક અસત્સંગને સેવે, અને કાંઈ આત્મકલ્યાણ થાય નહીં. નહીતર સત્પુરુષના વચનો આત્મ સ્વરૂપને જે પ્રગટપણે બતાવે છે, એ વચનોની અંદર વચન અતિશય છે. વચન અતિશય, અતિશય ક્ષેત્ર નથી હોતા આપણે અંદર, સિદ્ધ ક્ષેત્રો ને અતિશય ક્ષેત્રો. અતિશય ક્ષેત્રો એટલે ચમત્કાર થાય, તો લૌકિક ચમત્કારનું ચાલે છે એટલે અતિશય ક્ષેત્ર કહે છે. અતિશય એટલે ચમત્કાર, એબનોર્મલ, નોર્મલ નહીં, એબનોર્મલ. નાની પુરુષના વચનો જીવને અસર કરી જાય છે. હૃદયના તારને ઝણઝણાવી નાખે અને મિથ્યાત્વના ભૂક્કા બોલાવી દે. એવા જે જ્ઞાની પુરુષના વચનો છે એ પણ અસર ન કરે. ઉપરના કારણો સેવા હોય, લોકસંગના ઓકસંગના ને અસત્સંગ, તો એને પ્રગટ આત્મ સ્વરૂપને કહેનારા વચનોની અસર થશે નહીં. એ સંબંધનો બળવાનપણે તે વિચાર કરી શકશે. એને આત્મ સ્વરૂપના કહેનારા એવા એ વચનો પ્રગટ આત્મ સ્વરૂપને કહેનારા બહેરા કાને અથડાઈને રિબાઉન્ડ થશે, પાછા વ્યાજ હશે, અંદર નહીં ઉતરે, એની અસર આત્માને નહીં પહોંચે. આત્મકલ્યાણનો બોધ છે એની અંદર, અને આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે માટે એને આત્મબોધ પણ કહેવામાં આવે છે. અને એ બોધની અસર થાય એવો અતિશય એમાં રહેલો છે. ચમત્કારી વચનો છે. કંઈકના જીવન બદલાઈ જાય. શું થાય? આખા જીવન બદલાઈ જાય. એને ખ્યાલ આવે કે હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો. આ પુરુષનો મળ્યા હોત તો ક્યાંનો ક્યાં યોગ્ય હોત. એવા વચનો પણ જ્યારે અસર ન કરે ત્યારે સમજવું કે આ ઉપરના ત્રણ કારણો બળવાનપણે સેવા છે, અસદગુરુને સેવા છે, અસત્શાસ્ત્રોને વાંચ્યા છે, અને લોક સંબંધી જપતપાદી ક્રિયામાં રુચિ રાખીને એને પણ દ્રઢ કરેલો છે. એવી દશા થઈ જાય ત્યારે વચન અતિશય પણ નકામો જાય. વચન અતિશય દિવ્ય ધ્વનિથી ચાલુ થયો છે. સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્માની જે દિવ્ય ધ્વનિ છે એમાં સર્વોત્કૃષ્ટ વચન અતિશય છે. એટલે સમોસરણમાં તો ધાણી ફૂટે એમ સમ્યક દર્શન થવા માંડે. મકાઈને જાર કડાઈમાં નાખે ને ફટાફટ ધાણી થવા માંડે બીમાંથી. એમ હજારો લાખો કરોડો જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવી દિવ્ય ધ્વનિ હોય છે. શું એટલો અતિશય છે એની અંદર? યોગ્યતા સામે છે, અયોગ્યતાવાળાને નથી પણ થતું, ઊંધા પડનારને બીજું પણ વિપરીત પણ સમજાય છે, પણ એની વાત નથી. અતિશયમાં તો અનેક અનેક જીવો જેમની વાણીથી તરે એવી વાણીને તીર્થંકરની દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. તીર્થંકર તરતારનાર એને તીર્થંકર. પછી એથી ઓછો વચન અતિશય મુનિરાજને હોય છે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને સ્વરૂપલીન રહેનારા એવા જે મુનિઓ છે, આત્મજ્ઞાની પુરુષો છે, એમના વાણીમાં પણ ઘણો અતિશય હોય છે. ત્યાર પછી સત્પુરુષની વાણી છે, એમાં પણ વચન અતિશય હોય છે. અને અનાદિથી જે પોતે અજાણ્યો છે, જેને કૃપાળુદેવે એક શબ્દ વાપરીને એમ કહ્યું, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. ગુપ્ત ચમત્કાર છે, આત્મા છે ને, અને આત્મ પ્રાપ્તિની વિધિ છે એ ગુપ્ત ચમત્કાર છે. જગતના લોકો અજાણ્યા છે એનાથી, સૃષ્ટિના લોકો જગતના લોકો એનાથી અજાણ્યા છે. એ ચમત્કારિક વિષય એમની પાસે છે. જીવમાંથી શિવ થાય છે, અથવા જગતનો પરિભ્રમણ કરતો પ્રાણી ત્રણ લોકનો નાથ થઈને લોકના શિખરે શિખાગ્રે સિદ્ધાલયમાંજીને બિરાજમાન થાય છે, સિદ્ધપદની પ્રાપ્તિ કરાવે છે. ક્યાંનો ક્યાં એક જંતુ તરીકે કેટલો પામર થઈને પરિભ્રમણ કરતો હતો એ ત્રણ લોકનો નાથ થાય. ચમત્કાર કેવડો, કે આથી મોટો ચમત્કાર જગતમાં ક્યાંય છે નહીં. એના પુરાવા બહુ સારા છે. દાખલા લઈએ તો જુઓ, આ જ્ઞાન, આ જ્ઞાન જેને થાય એ જ્ઞાન જેટલું બીજાને આપે એટલું વધે, આપવાથી ઘટે, જ્ઞાન ન ઘટે. જ્ઞાન દાન જ્ઞાન સંપત્તિને વધારનારું છે. પૈસાની સંપત્તિ એવી છે કે તમે 2 કરોડમાંથી 1 કરોડ આપો તો બેલેન્સ 1 કરોડ રહે, પાછા 50% આપી દીધા. આમાં એવું નથી, આમાં આપો એમ વધતું જાય, આપો એમ વધતું જાય. ચમત્કાર ખરો કે નહીં? એવો ચમત્કારિક વિષય છે. કેવળ જ્ઞાન અને પરમાનંદની દશા સાદી અનંતકાળ સુધી આત્મામાંથી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, તો પછી આત્માને કંઈ ડેપ્રિશિએશન આવતું હશે કે અનંતકાળે આવે કે ન આવે કે નહીં. આત્મ સ્વરૂપ એવું ને એવું ઇન્ટેક્ટ રહેશે, કાંઈ ફેર ન પડે. તો ચમત્કારિક પદાર્થ ખરો કે નહીં? એવા ચૈતન્યના ચમત્કારો અલૌકિક અને અવર્ણનીય છે. કેટલાક તો એ જગત એને જાણતું નથી, જગતના જીવો એનાથી અજાણ છે. એનો અનુભવ કરવા માટે આવા મોટા દોષ છે એ કારણોનો નાશ કરવો જોઈએ, એમ અહીંયા કહેવા માગે છે કૃપાલુદેવ. એમ કહેવા માગે છે એ વાતનો વિસ્તાર તો એટલા માટે લીધો કે જીવને કાંઈક લાલચ થાય કે આવું ચમત્કારિક વાત છે, અને તે પણ આપણી અંદરમાં, ક્યાંય આગળ જવું પડે નહીં અને એના માટે કાંઈ પણ દેવું પડે નહીં. જગતની સર્વોત્કૃષ્ટ આત્મકલ્યાણકારી ચીજ મફતમાં ફ્રી ઓફ ચાર્જ મળતી હોય તો એના જેવી ઉદારતા કેટલી કેવી. હા, એવો એક અસાધારણ પ્રકાર છે આ બધો. કેવો પ્રકાર છે? અસાધારણ પ્રકાર છે. એ રીતે અહીંયા આ પોસ્ટકાર્ડમાં બહુ મહત્વની વાતો કરી છે કૃપાળજી. ત્યાર પછી કેટલી સત્પુરુષના પ્રગટ પ્રત્યક્ષ યોગ ઉપર એમણે મુખ્ય વાત કરવી છે એ હવે પછીના પોસ્ટકાર્ડમાં કરે છે.